ન્યાયાધીશોનું પુસ્તક એનો ત્રીજો અધ્યાય, ઇસરાયલમાં થઈ ગયેલા ન્યાયાધીશોનું પુસ્તક અને એનો અધ્યાય ત્રીજો. હવે ઇસરાયલ પુત્રોની એટલે જેઓને કનાનની સાથે થયેલી સર્વ લડાઈઓનો અનુભવ થયો ન હતો તેઓની પરીક્ષા કરવાને અને ઇસરાયલ પુત્રોની પેઢીઓ એટલે જેઓને અગાઉ યુદ્ધ વિશે કંઈક માહિતી ન હતી તે માહિતગાર થઈને યુદ્ધ કળા શીખે કેવળ એ સારું યહોવાએ જે દેશજાતિઓને રહેવા દીધી તે આ છે. એટલે પલિસ્તીઓના પાંચ સરદારો તથા સર્વ કનાનીઓ તથા સિદોનીઓ ને બાલ હેરમોનના પહાડથી હમાત જવાના માર્ગ સુધી લબાનોન પર્વતમાં રહેનારા હિવીઓ યહોવાએ મૂસાની મારફતે તેઓના બાપદાદાઓને જે આજ્ઞાઓ કરી હતી તે આજ્ઞાઓ ઇસરાયલ પાસે કે કેમ તેની પરીક્ષા કરવા માટે એ લોકોને રહેવા દેવામાં આવ્યા હતા. ઇસરાયલ પુત્રો કનાનીઓની, હિત્તીઓની, અમોરીઓની, પરિઝીઓની, હિવીઓની તથા યબૂસીઓની ભેગા રહેતા હતા. તેઓની દીકરીઓને પરણતા અને તેઓના દીકરાઓને પોતાની દીકરીઓ આપતા અને તેઓના દેવોની ઉપાસના કરતા હતા. અને ઇસરાયલ પુત્રો યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કહ્યું ને પોતાના દેવ યહોવાને વિસરી જઈને બાલીમ તથા અશેરોથની ઉપાસના કરી. તે માટે યહોવાનો કોપ ઇસરાયલ પર સળગી ઉઠ્યો ને તેણે આરામ નાહરાઇમના રાજા કુશાન રીશ આથાઇમના હાથમાં તેઓને વેચી દીધા અને 8 વર્ષ સુધી ઇસરાયલ પુત્રો કુશાન રીશ આથાઇમને તાબે રહ્યા. અને ઇસરાયલ પુત્ર યહોવાને પોકાર કર્યો ત્યારે યહોવાએ ઇસરાયલ પુત્રોના બચાવનાર તરીકે કાલેબના નાના ભાઈ કનાતના દીકરા ઓથનીયલને ઉભો કર્યો. તેણે તેઓને બચાવ્યા અને યહોવાનો આત્મા તેના પર આવ્યો અને તેણે ઇસરાયલનો ન્યાય કર્યો અને તે લડાઈ કરવા ગયો અને યહોવાએ આરામના રાજા કુશાન રીશાથાઇમને તેના હાથમાં સોંપ્યો અને તેને હાથે કુશાન રીશાથાઇમનો પરાજય થયો. 40 વર્ષ સુધી દેશમાં શાંતિ રહી પછી કનાઝનો દીકરો ઓથનીયલ મરણ પામ્યો. વળી ઇસરાયલ પુત્ર યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું અને યહોવાએ મોઆબના રાજા એગ્લોનને ઇસરાયલ પુત્રોની સામે બળવાન કર્યો કેમ કે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે તેઓએ કર્યું હતું. અને તેણે અમોનીઓને તથા અમાલેકીઓને પોતાની સામે સાથે એકઠા કર્યા અને તેણે જઈને ઇસરાયલીઓને માર્યા ને તેઓએ ખજૂરીનું નગર જીતી લીધું. એમ ઇસરાયલ પુત્ર 18 વર્ષ સુધી મોઆબના રાજાએ એગ્લોનની તાબેદારી કરી. પણ ઇસરાયલ પુત્ર યહોવાને પોકાર કર્યો ત્યારે બિન્યામીની ગેરાનો દીકરો એહુદ જે એક ડાબોળ્યો માણસ હતો તેને તેઓના બચાવના તરીકે યહોવાએ ઉભો કર્યો અને ઇસરાયલ પુત્રોએ તેની હસ્તક મોઆબના રાજા એગ્લોનને નજરાણું મોકલ્યું અને એહુદે પોતાને સારું એક હાથ લાંબી એવી એક બેધારી કટાર બનાવી અને વસ્ત્રની નીચે કમરની જમણી બાજુએ તેણે તે લટકાવી. પછી તેણે મોઆબના રાજા એગ્લોનને નજરાણું કર્યું. એગ્લોન તો શરીરે બહુ પુષ્ટ હતો. નજરાણું કર્યા પછી તેણે નજરાણું ઉંચકી લાવનાર લોકોને વિદાય કર્યા પણ પોતે ગિલગાલ પાસેની ખાણોથી પાછો વળ્યો ને તેણે કહ્યું કે હે રાજા, મારે તને એક ગુપ્ત વાત કહેવી છે. તેણે કહ્યું છાનો રહે અને તેના સર્વ હજુરિયા તેની પાસેથી જતા રહ્યા અને એહુદ તેની પાસે ગયો. તે પોતાની શીતળ ઓરડીમાં એકલો બેઠો હતો અને એહુદે તેને કહ્યું, હું દેવ તરફથી તારે વાસ્તે કંઈ સંદેશો લાવ્યો છું. એટલે તે પોતાના આસન પરથી ઉઠ્યો. ત્યારે એહુદે પોતાનો ડાબો હાથ લાંબો કરીને પોતાની જમણી બાજુએથી કટાર લઈને તેના પેટમાં ભોંકી દીધી અને ફળ સાથે હાથો પણ અંદર પેસી ગયો અને ફળની આસપાસ ચરબી ઠરી રહી કેમ કે તેણે તેના પેટમાંથી કટાર ખેંચી કાઢી નહીં અને તે પછવાડે ફૂટી નીકળી. ત્યાર પછી એહુદ દેવડીમાં ગયો અને તેણે દીવાનખાનાના બારણા પાછળ બંધ કરીને તેને કળ દીધી. હવે તેના બહાર ગયા પછી તેના નોકરો આવ્યા અને તેઓએ જોયું તો જુઓ દીવાનખાનાના બારણાને કળ દીધેલી હતી અને તેઓએ કહ્યું કે બેશક શીતળ ઓરડીમાં તે પોતાના પગ ઢાંકતો હશે. તેઓએ એટલી બધી વાર વિલંબ કર્યો કે તેઓ શરમાઈ ગયા અને જુઓ તે ઓરડીના બારણા તેણે ઉગાડ્યા નહીં. તેથી તેઓએ કૂંચી લઈને તે ઉગાડ્યા અને જુઓ તેઓનો માલિક ભૂમિ પર મોયેલો પડેલો હતો. તેઓને વાર થઈ એટલામાં તો એહુદ નાસીને ખાણોની પેલી ગમ ઉતરીને સૈરાય સુધી પહોંચી ગયો. એમ થયું કે ત્યાં આવીને તેણે એફ્રાઇમના પહાડી મુલકમાં રણસિંગડું વગાડ્યું અને ઇસરાયલ પુત્રો તેની સાથે પહાડી મુલકમાંથી ઉતર્યા ને તે તેઓની આગળ ચાલતો હતો અને તેણે તેઓને કહ્યું કે મારી પાછળ આવો કેમ કે યહોવાએ તમારા વેરી મોઆબીઓને તમારા હાથમાં સોંપી દીધા. તેઓએ તેની સાથે જઈને મોઆબના દેશના મોઆબ દેશ તરફના યર્દનના આરાની યર્દનના કિનારે કબજે કર્યો યર્દનનો કિનારો કબજે કર્યો ને કોઈને પાર ઉતરવા દીધો નહીં. તે વખતે તેઓએ મોઆબના આશરે 10,000 પુરુષોને માર્યા, એટલે સર્વ મજબૂત તથા સર્વ શૂરવીર પુરુષોને એક પણ પુરુષ બચી ગયો નહીં. એમ તે દિવસે મોઆબ ઇસ્રાયલને તાબે કરાયો અને 80 વર્ષ સુધી દેશમાં શાંતિ રહી. તેના પછી અનાથનો દીકરો શામગાર થયો. તેણે બળદ હાંકવાની પરોણથી 600 પલિસ્તીઓને મારી નાખ્યા અને તેણે પણ ઇસ્રાયલનો બચાવ કર્યો.